એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક અને એના લેખકની વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે બ્રહ્માંડને જોવાની આપણી રીત બદલી નાખી.
હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીફન હોકિંગના એ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક વિશે,
અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ, એટલે કે સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ બિગ બેંગથી બ્લેક હોલ સુધી.
બરાબર. અને આપણી પાસે જે માહિતી છે એ આ પુસ્તક અને હોકિંગના જીવન, એમના વિચારો, એમનો જે વારસો છે એની ઊંડાણપૂર્વક વાત કરે છે.
ચોક્કસ. અને સ્ટીફન હોકિંગ પોતે શું વ્યક્તિત્વ?
અરે, ખરેખર એ ખાલી એક સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી કે બ્રહ્માંડ વિજ્ઞાની જ નહોતા, પણ કેમ્બ્રિજમાં લ્યુકેશિયન પ્રોફેસર પણ હતા ગણિતના.
એ જ પદ જે ન્યૂટન પાસે હતું.
હા, બિલકુલ. કેટલી પ્રતિષ્ઠિત વાત કહેવાય. એમની બૌદ્ધિક ક્ષમતા તો અસાધારણ હતી જ.
સાચી વાત. અને આ પુસ્તક કેમ આટલું મહત્વનું છે એ કંઈ ખાલી ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો નથી સમજાવતું.
ના, એનાથી ઘણું વધારે છે. એણે તો જે બહુ જ અઘરા ગણાતા હતા ને, બ્રહ્માંડ વિજ્ઞાનના રહસ્યો, સમય અવકાશની વાતો,
હા,
એ બધું સામાન્ય માણસ સમજી શકે ને એવી રીતે સમજાવવાનો એક મોટો પ્રયત્ન કર્યો. એમ કે ક્રાંતિકારી જ કહેવાય.
બરાબર.
આપણે ક્યાંથી આવ્યા, આ બ્રહ્માંડ છે શું, આવા મૂળભૂત સવાલો સાથે સામાન્ય વાચકને જોડી દીધા.
અને એટલે જ જો આ પુસ્તક આવ્યું એને દાયકાઓ થઈ ગયા, પણ આજે એની ચર્ચા એટલી જ જરૂરી લાગે છે. બ્રહ્માંડ કઈ રીતે બન્યું, એ કેવું છે, આપણું સ્થાન શું છે એમાં, આ સવાલો તો હંમેશા રહ્યા છે.
શાશ્વત પ્રશ્નો છે આ તો.
હા, અને હોકિંગે ખાલી એના વૈજ્ઞાનિક જવાબો આપવાનો પ્રયાસ નથી કર્યો, પણ જે રીતે એમણે આ અઘરી વાતો બધા સુધી પહોંચાડી એ ખરેખર જ્ઞાનનું લોકશાહીકરણ છે.
તો ચાલો શરૂ કરીએ આ અનોખા વ્યક્તિત્વ અને એમના કામની સફર. શરૂઆત ક્યાંથી થઈ, એમના શરૂઆતના વર્ષો કેવા હતા? સારું, તો સ્ત્રોતો આપણને કહે છે કે એમની શૈક્ષણિક કારકિર્દી તો મુખ્યત્વે કેમ્બ્રિજ સાથે જોડાયેલી રહી, પણ એમના જીવનમાં એક બહુ મોટો વળાંક બહુ જલ્દી આવી ગયો હતો.
હા, પેલી બીમારીની વાત, ખરું ને?
બરાબર. એ ઘટનાએ તો બધું જ બદલી નાખ્યું. ફક્ત 21 વર્ષના હતા ત્યારે, કેમ્બ્રિજમાં જ ભણતા હતા, અને એમને નિદાન થયું મોટર ન્યુરોન ડિઝીઝનો,
જેને ALS પણ કહે છે.
હા, એમાયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ. અને ડોક્ટરોએ તો કહી દીધેલું કે બહુ લાંબુ નહીં જીવી શકે, કદાચ થોડા વર્ષો જ. વિચારો કેટલી મોટી વાત.
અકલ્પનીય આઘાત હશે તો. આની અસર શું થઈ એમના પર, એમના કામ પર?
શરૂઆતમાં તો સ્વાભાવિક છે કે હતાશા આવી હશે, પણ પછી આ જે શારીરિક પડકાર આવ્યો ને, એણે જાણે એમને એક અલગ જ માનસિક શક્તિ આપી. જેમ જેમ શરીર નબળું પડતું ગયું, એમનું મન વધારે સતેજ થતું ગયું. હવે એ શારીરિક રીતે કંઈ લખી તો શકતા નહોતા, સમીકરણો વગેરે.
હા, એ તો તકલીફ પડે.
એટલે એમણે શું કર્યું, અઘરામાં અઘરા ગાણિતિક અને ભૌતિક સિદ્ધાંતોને મનમાં જ વિચારવાનું, વિઝ્યુઅલાઇઝ કરવાનું શરૂ કર્યું.
મનમાં જ આખું ચિત્ર.
હા, મનની આંખોથી જ બ્રહ્માંડની ભૂમિતિ જોતા, તારાઓની ગતિ, સમય કઈ રીતે વહે છે, એ બધું મનમાં જ ચાલતું. અદ્ભુત માનસિક શિસ્ત અને ક્ષમતા કહેવાયા તો.
એટલે કે શારીરિક મર્યાદા એક રીતે એમની માનસિક શક્તિને વધારવાનું કારણ બની ગઈ. અને આ જ સમયમાં એમણે પેલું મહત્વનું સંશોધન કર્યું, રોજર પેનરોઝ સાથે મળીને.
બરાબર. એક બાજુ આ શારીરિક સંઘર્ષ ચાલી રહ્યો હતો, અને બીજી બાજુ એમનું મન બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્ય ઉકેલવામાં લાગેલું હતું.
શું હતું એ સંશોધન?
પેનરોઝ સાથે મળીને એમણે આઇન્સ્ટાઇનનો જે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે ને, એનો ઉપયોગ કર્યો.
જનરલ થિયરી ઓફ રિલેટિવિટી.
હા, અને ગાણિતિક રીતે બતાવ્યું કે જો એ સિદ્ધાંત સાચો હોય તો ભૂતકાળમાં જાઓ તો સમય અને અવકાશની શરૂઆત એક અત્યંત સૂક્ષ્મ અને અનંત ઘનતાવાળા બિંદુથી થઈ હોવી જોઈએ.
સિંગ્યુલારિટી.
બરાબર, સિંગ્યુલારિટી, વિલક્ષણતા. વિચારો, આખું બ્રહ્માંડ, એનું બધું દ્રવ્ય, બધી ઉર્જા એક નાનકડા બિંદુમાં. આ ગણતરીએ બિગ બેંગ થિયરીને જબરદસ્ત સમર્થન આપ્યું.
વાહ. અને એમણે ભવિષ્ય વિશે પણ કંઈક કીધું હતું ને?
હા, એમણે એ પણ બતાવ્યું કે આ જ સિદ્ધાંત પ્રમાણે જ્યારે મોટા તારા ખતમ થાય તૂટી પડે ત્યારે એ પણ આવી જ સિંગ્યુલેરિટી બનાવી શકે,
જેને આપણે બ્લેક હોલ કહીએ છીએ.
બિલકુલ. એટલે કે શરૂઆત પણ સિંગ્યુલેરિટીમાં અને કદાચ અંત પણ એમ જ. બહુ ઊંડો વિચાર હતો આ.
અને આ બધું સાબિત કરવું, ખાસ કરીને પોતાની શારીરિક સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જતી હતી ત્યારે, ખરેખર અકલ્પનીય હિંમત અને દ્રઢતા કહેવાય.
નિશંકાપણે એમનું આખું જીવન જ સતત વધતી જતી શારીરિક મુશ્કેલીઓ સામેનો જંગ હતો. વ્હીલચેર, પછી પેલું વોઇસ સિન્થેસાઇઝર, એના પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું પડ્યું.
હા,
પણ એમની જે બૌદ્ધિક જિજ્ઞાસા હતી ને, એ ક્યારે ઓછી ન થઈ. મન તો હંમેશા બ્રહ્માંડના નિયમો સમજવામાં જ પરોવાયેલું રહ્યું. આ જ સંઘર્ષ અને દ્રઢતા એમને ખરા અર્થમાં અસાધારણ બનાવે છે.
અને આ જ સંઘર્ષ અને મજબૂત મનોબળમાંથી પછી એમની સૌથી મોટી ક્રાંતિકારી શોધ આવી, બ્લેક હોલ્સ વિશેનું કામ.
હા, અને એમાં પણ શિરમોર ગણાય હોકિંગ રેડિયેશનની શોધ. 1974માં એમણે આ રજૂ કર્યું.
એ પહેલા શું માન્યતા હતી બ્લેક હોલ વિશે?
એ પહેલા તો વૈજ્ઞાનિકો એમ જ માનતા કે બ્લેક હોલ એટલે બસ અંત, એમાંથી કશું જ બહાર ન આવી શકે, પ્રકાશ પણ નહીં, એટલે જ બ્લેક હોલ.
આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત પણ એમ જ કહેતો હતો ને?
હા, સાપેક્ષવાદનો સિદ્ધાંત એ જ કહેતો હતો. પણ હોકિંગે કંઈક જુદું કહ્યું, અને એ પણ કેવી રીતે? ભૌતિકશાસ્ત્રના બે મોટા આધારસ્તંભ, સાપેક્ષવાદ અને ક્વોન્ટમ મિકેનિક્સ ને જોડીને,
જે મોટા પદાર્થો અને સૂક્ષ્મ કણોની અલગ અલગ દુનિયાનું વર્ણન કરે છે, એ બેને જોડ્યા.
હા, એમણે બતાવ્યું કે બ્લેક હોલની જે ધાર હોય ને, ત્યાં ક્વોન્ટમ અસરો કામ કરે. ત્યાં કણ અને એના પ્રતિકણની જોડીઓ સતત બનતી અને નષ્ટ થતી રહે.
ઓકે.
હવે ક્યારેક એવું બને કે આ જોડી બને, એમાંથી એક કણ બ્લેક હોલમાં ખેંચાઈ જાય અને બીજો બહાર છટકી જાય.
અચ્છા.
તો બહારથી કોઈ જુએ, એને એમ લાગે કે બ્લેક હોલમાંથી કણ બહાર આવી રહ્યો છે.
એટલે
બ્લેક હોલ સંપૂર્ણ કાળા નથી, એમાંથી કંઈક બહાર આવે છે. આ તો બહુ જ મોટી વાત.
બહુ જ મોટી વાત. આને જ કહેવાય હોકિંગ રેડિયેશન. આનો મતલબ એ થયો કે બ્લેક હોલ ધીમે ધીમે ઊર્જા ગુમાવે છે, દ્રવ્યમાન ગુમાવે છે, અને કરોડો અબજો વર્ષ પછી કદાચ સંપૂર્ણપણે બાષ્પીભવન થઈ જાય.
બાષ્પીભવન
બ્લેક હોલનો?
હા.
આ વિચારે તો બ્લેક હોલ વિશેની આપણી સમજને જડમૂળથી બદલી નાખી. અને આ ખાલી એક સૈદ્ધાંતિક શોધ નથી, એ એક મોટું પગલું હતું એ દિશામાં જ્યાં સાપેક્ષવાદ અને ક્વોન્ટમ મિકેનિક્સ એક થઈ શકે, પેલી થિયરી ઓફ એવરીથિંગ તરફ,
ભૌતિકશાસ્ત્રનું અંતિમ સપનું.
અને આ બધી અદ્ભુત શોધો પછી એમણે લખ્યું પેલું પુસ્તક સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ.
હા.
એમને ખુદને અંદાજ હશે કે આટલું સફળ થશે?
કદાચ નહીં હોય. 1988માં આવ્યો એ પુસ્તક, અને એ તો એક ઘટના બની ગયું. આખી દુનિયામાં કરોડો નકલો વેચાઈ, 40થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો.
શું ખાસિયત હતી એની?
એમાં ગણિતના સમીકરણો બહુ જ ઓછા હતા, લગભગ નહીં જેવા. એમ કહેવાય છે કે ફક્ત એક જ હતું, E=mc². હોકિંગનો ઈરાદો એકદમ સ્પષ્ટ હતો. બ્રહ્માંડ વિજ્ઞાનના જે જટિલ વિચારો છે, બિગ બેંગ, બ્લેક હોલ, સમય શું છે, એ બધું સામાન્ય લોકો સુધી પહોંચાડવું છે.
અને એમાં તેઓ જબરદસ્ત સફળ રહ્યા.
અદ્ભુત રીતે એમણે વિજ્ઞાનને લેબોરેટરીમાંથી બહાર કાઢીને લોકોના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચાડી દીધું, સામાન્ય વાતચીતનો વિષય બનાવી દીધો.
એક રીતે વૈજ્ઞાનિક સાક્ષરતા વધારવામાં મોટો ફાળો આપ્યો કહેવાય. અને આ બધાની પાછળ એમની એક મોટી ઈચ્છા હતી, પેલી થિયરી ઓફ એવરીથિંગ શોધવાની.
હા, એ તો એમના જીવનનો મોટો ધ્યેય રહ્યો. એ માનતા હતા કે કુદરતના જે બધા મૂળભૂત બળો છે, ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ચુંબકત્વ, અણુબળો અને કણોના વર્તનને સમજાવતા ક્વોન્ટમ મિકેનિક્સના નિયમો, આ બધું છે ને, એ કોઈક એક જ વધારે ઊંડા મૂળભૂત સિદ્ધાંતના અલગ અલગ પાસા હોવા જોઈએ. એક સિદ્ધાંત જે બધું સમજાવી શકે.
બરાબર. એક માસ્ટર કી જેવી વાત, જે બ્રહ્માંડના બધા રહસ્યો ખોલી નાખે. આ શોધ એમના માટે અંતિમ બૌદ્ધિક પડકાર જેવી હતી. આટલી બધી સિદ્ધિઓ, આટલા પડકારો, આ બધાની વચ્ચે હોકિંગના જીવનનું મૂળ દર્શન શું હતું? કઈ વસ્તુ એમને સતત દોડાવતી હતી?
મુખ્ય પ્રેરણા તો હતી જ જિજ્ઞાસા, અતૂટ જિજ્ઞાસા. આ બ્રહ્માંડ આવું કેમ છે? એ શા માટે છે?
હા, આ મૂળભૂત પ્રશ્નો.
બસ આ જ પ્રશ્નો એમને સતત થયા કરતા. એ જાણવા માંગતા હતા કે આ બધું કયા નિયમોથી ચાલે છે. આ જાણવાની સમજવાની જે લગન હતી ને, એ જ એમના કામ પાછળનું મુખ્ય બળ હતું.
અને બ્રહ્માંડ અને વિજ્ઞાન વિશે એમની માન્યતાઓ કેવી હતી?
એ દ્રઢપણે માનતા કે આ બ્રહ્માંડ કોઈ અંધાધૂંધી નથી, કોઈ અતાર્કિક વસ્તુ નથી.
ભલે એના નિયમો વિચિત્ર લાગે,
હા, ભલે એના નિયમો આપણી રોજિંદી સમજથી સાવ જુદા હોય, જેમ કે સાપેક્ષવાદ અને ક્વાન્ટમ મિકેનિક્સમાં છે, પણ એ નિયમો છે, એ તર્કબદ્ધ છે, અને માણસ પોતાની બુદ્ધિથી એને શોધી શકે છે, સમજી શકે છે.
એમાં એક પ્રકારની સુંદરતા અને એકતા જોતા હતા એ.
બરાબર. અને એટલે જે માનતા હતા કે આ બધા નિયમોને જોડતો એક અંતિમ સિદ્ધાંત, પેલી થિયરી ઓફ એવરીથિંગ, શક્ય છે.
નિષ્ફળતા, જીવનનો હેતુ, આ બધા વિશે શું કહી શકાય?
એમનું જીવન પોતે જ આના જવાબો આપે છે મને લાગે છે. સફળતા કદાચ એમના માટે કોઈ પદ કે પ્રસિદ્ધિ નહોતી,
પણ શું હતું?
સફળતા એટલે બ્રહ્માંડના કોઈક રહસ્યને થોડુંક વધુ સમજવું, જ્ઞાનની સીમાને સહેજ આગળ ધકેલવી. નિષ્ફળતા તો આ રસ્તાનો ભાગ જ હતી. પણ સૌથી મોટી વાત એમણે એ બતાવી કે ગમે તેવી ભયંકર શારીરિક મર્યાદાઓ હોય, માણસનો સંકલ્પ અને એની બુદ્ધિ એને પાર કરી શકે છે.
અને જીવનનો હેતુ?
કદાચ બ્રહ્માંડને સમજવું અને એ સમજને બને એટલા વધુ લોકો સાથે વહેંચવી. પેલું જ્ઞાનનું લોકશાહીકરણ, એ જ એમનો હેતુ હતું.
જો આપણે એમના જીવનના પ્રવાર પર નજર કરીએ તો એવા કયા ત્રણ મુખ્ય વળાંક આવે છે, એવા પરિવર્તન બિંદુઓ જેણે એમના જીવન અને કામ પર સૌથી વધુ અસર કરી?
આ પસંદ કરવું અઘરું છે. એમનું આખું જીવન જ અસાધારણ હતું, પણ જો ત્રણ મુખ્ય બિંદુઓ કહેવા હોય તો,
હા,
પહેલું તો ચોક્કસપણે 21 વર્ષની ઉંમરે થયેલું ALSનું નિદાન.
એ તો હતું જ.
એણે એમના શારીરિક ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો, પણ એ જ ઘટનાએ એમને પેલી અસાધારણ માનસિક શક્તિ વિકસાવવા મજબૂર કર્યા. શરીરની ક્રિયાઓમાંથી મુક્ત થયેલું મન પૂરેપૂરું બ્રહ્માંડના અમૂર્ત સિદ્ધાંતો પર કેન્દ્રિત થયું.
કદાચ એ મર્યાદા ન હોત તો આટલું ઊંડું માનસિક કામ ન પણ થાત.
કંઈ ન શકાય, પણ શક્ય છે. આ એક એવી ક્ષણ હતી જેણે એમની શક્તિઓને એક નવી જ દિશા આપી.
ખરેખર એક દુર્ઘટના જેણે અણધારી ક્ષમતાઓને જન્મ આપ્યો. બીજો મહત્વનો વળાંક કયો ગણી શકાય?
બીજો વળાંક હું ગણીશ હોકિંગ રેડિયેશનની શોધ. આ ખાલી એક વૈજ્ઞાનિક સિદ્ધાંત નહોતો, એ તો એક વૈચારિક ક્રાંતિ હતી.
કેમ?
કારણ કે એણે સદીઓથી ચાલી આવતી બ્લેક હોલની જે કાળી છબી હતી ને, એને તોડી નાખી. અને એનાથી વધુ મહત્વનું, એણે બતાવ્યું કે ભૌતિક શાસ્ત્રના બે મોટા પણ દેખીતી રીતે સાવ જુદા સિદ્ધાંતો, સાપેક્ષવાદ અને ક્વોન્ટમ મિકેનિક્સ, એમને જોડી શકાય છે.
હા, ઓછામાં ઓછું બ્લેક હોલના સંદર્ભમાં.
બરાબર. આ શોધે ભવિષ્યના સંશોધન માટે નવા રસ્તા ખોલ્યા અને હોકિંગને દુનિયાના ટોચના સૈદ્ધાંતિક ભૌતિક શાસ્ત્રીઓમાં સ્થાપિત કરી દીધા.
અને ત્રીજો પરિવર્તન બિંદુ, જે કદાચ સૌથી વધુ લોકો સુધી પહોંચ્યો હોય એવો.
ત્રીજો બિંદુ હું કહીશ સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ લખવાનો અને પ્રકાશિત કરવાનો નિર્ણય. આ કોઈ વૈજ્ઞાનિક શોધ નહોતી, પણ એક સંચાર ક્રાંતિ હતી.
કમ્યુનિકેશન રેવોલ્યુશન.
હા, આ પુસ્તકથી એમણે બ્રહ્માંડ વિજ્ઞાન જેવા અઘરા વિષયને કરોડો લોકોના ઘરમાં પહોંચાડી દીધો. એમણે સાબિત કર્યું કે ગહન વૈજ્ઞાનિક વિચારો પણ સાદી સુલભ ભાષામાં સમજાવી શકાય છે.
એનાથી એમને વૈશ્વિક ઓળખ મળી.
ખરી ઓળખ જ નહીં, એમણે વિજ્ઞાન અને સામાન્ય જનતા વચ્ચે એક પુલ બાંધ્યો. લાખો લોકોને બ્રહ્માંડ વિશે વિચારતા કર્યા. એક મોટું સાંસ્કૃતિક પરિવર્તન હતું.
આ ત્રણેય બિંદુઓ ખરેખર એમના જીવન અને વારસાને ઘડનારા હતા. હવે એમના જીવનમાંથી આપણે આજના સમયમાં જીવતા લોકો શું શીખી શકીએ? કયા માનવીય બોધપાઠ મળે છે?
અરે, ઘણા બધા પાઠ છે. સૌથી પહેલો અને સ્પષ્ટ તો છે માનવીય ઈચ્છાશક્તિ અને દૃઢ નિશ્ચયનો પાઠ.
હા,
હોકિંગનું જીવન ચીસો પાડીને કહે છે કે ગમે તેવા ભયંકર શારીરિક પડકારો હોય, મનની શક્તિથી અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચી શકાય છે. મન એ શરીરનું ગુલામ નથી.
સાચી વાત. બીજું?
બીજું જિજ્ઞાસાનું મહત્વ. પેલો શા માટે વાળો સવાલ પૂછવાનું ક્યારેય બંધ ન કરવો, ભલે એ બ્રહ્માંડ વિશે હોય કે આપણા પોતાના જીવન વિશે. મૂળભૂત પ્રશ્નો પૂછવાની વૃત્તિ જ આપણને આગળ લઈ જાય છે.
અને એમના કામ પરથી પેલી બૌદ્ધિક નમ્રતાનો પાઠ પણ શીખવા મળે છે ને?
ચોક્કસપણે.
હોકિંગનું કામ આપણને શીખવે છે કે વાસ્તવિકતા આપણી જે સહજ બુદ્ધિ છે, આપણું ઇન્ટ્યુશન, એના કરતા ઘણી વધારે વિચિત્ર અને અટપટી હોઈ શકે છે.
જેમ કે સમય ધીમો પડવો કે કણનું એક સાથે બે જગ્યાએ હોવું.
હા, આ બધું આપણી રોજિંદી સમજની બહાર છે. આ વાત સ્વીકારવા માટે બૌદ્ધિક નમ્રતા જોઈએ. એ માનવું પડે કે આપણે બધું નથી જાણતા અને આપણી ધારણાઓ ખોટી પણ હોઈ શકે છે.
વિજ્ઞાન પોતે કઈ રીતે આગળ વધે છે એ પણ એમના કામ પરથી સમજાય છે.
બિલકુલ, વિજ્ઞાન કોઈ અંતિમ સત્યનો દાવો નથી કરતું. એ તો વાસ્તવિકતાને સમજવા માટે સતત સુધરતા વિકસતા મોડેલ્સ બનાવે છે.
જેમ ન્યૂટનના નિયમો ખોટા નહોતા પણ આઇન્સ્ટાઈન એને વધુ વ્યાપક બનાવ્યા.
બરાબર. અને હોકિંગનું કામ એ આઇન્સ્ટાઈન અને ક્વાન્ટમ મિકેનિક્સને જોડવાનો પ્રયાસ હતો. વિજ્ઞાન એટલે સતત પ્રશ્નો પૂછવા, પરીક્ષણ કરવું અને સુધારો કરવો, અને છેલ્લે જ્ઞાનને વહેંચવાનું મૂલ્ય. હોકિંગ પોતાનું જ્ઞાન પોતાની પાસે રાખવા નહોતા માંગતા,
એ બધા સુધી પહોંચાડવા માંગતા હતા.
હા, સૌ સુધી.
આજના શ્રોતાઓ માટે આ વિચારો કઈ રીતે લાગુ પડે? આપણા રોજિંદા જીવનમાં આમાંથી શું લઈ શકાય?
મને લાગે છે ઘણા જોડાણો છે. જુઓ, પેલું ક્વોન્ટમ મિકેનિક્સ છે, એમાંથી અનિશ્ચિતતાને સ્વીકારવાનો બોધ મળે છે.
જીવનમાં બધું નક્કી નથી હોતું.
બરાબર. અને આ અનિશ્ચિતતા સાથે જીવતા શીખવું એ એક બહુ મોટી કળા છે.
બીજું શું?
બીજું પેલું સિસ્ટમ્સ થિંકિંગ. જે રીતે હોકિંગ બ્રહ્માંડના જુદા જુદા નિયમોને એકબીજા સાથે જોડાયેલા જોતા હતા.
હા, સાપેક્ષવાદ, ક્વોન્ટમ મિકેનિક્સ, બ્લેક હોલ,
એ આપણને શીખવે છે કે કોઈ પણ સમસ્યા કે પરિસ્થિતિને છૂટક ન જોઈએ જોઈએ, એને એક મોટી જોડાયેલી સિસ્ટમમાં ભાગ તરીકે જોવી જોઈએ. આ વિચાર બધે જ કામ લાગે, બિઝનેસમાં, સામાજિક પ્રશ્નોમાં, બધે જ.
અને કદાચ પેલું બ્રહ્માંડના વિશાળ ફલક પર વિચારવાથી આપણા પોતાના પ્રશ્નો નાના લાગે એવું પણ બને.
હા, એને કોસ્મિક પર્સ્પેક્ટિવ કહેવાય, બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય. જ્યારે આપણે અબજો તારાઓ, ગેલેક્સીઓ, બ્રહ્માંડની અબજો વર્ષની ઉંમર આ બધું વિચારીએ ને, ત્યારે આપણી રોજની નાની મોટી ચિંતાઓ, સમસ્યાઓ થોડી ઓછી ગંભીર લાગે,
થોડી હળવાશ મળે.
હા, જીવનને એક મોટા કેનવાસ પર જોવામાં મદદ મળે છે, કદાચ થોડી શાંતિ પણ મળે.
ખૂબ સરસ વાત કરી. હવે આપણે આખી ચર્ચાના અંત તરફ છીએ. જો સ્ટીફન હોકિંગના જીવન અને એમના વિચારોમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવાના હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હોઈ શકે?
ભાવનાત્મક આંતરદૃષ્ટિ તરીકે હું કહીશ, માનવ મનની શક્તિ અને સંકલ્પની કોઈ સીમા નથી. સ્ટીફન હોકિંગનું જીવન જ આનો પુરાવો છે. ગમે તેવી કઠિન શારીરિક મર્યાદાઓ હોય, પણ જો જિજ્ઞાસા, દ્રઢતા અને માનસિક બળ હોય તો અકલ્પનીય સિદ્ધિઓ મેળવી શકાય છે. આ માનવીય જુસ્સાના વિજયની વાત છે.
સરસ. અને બૌદ્ધિક આંતરદૃષ્ટિ?
બૌદ્ધિક રીતે મુખ્ય વાત આ છે, બ્રહ્માંડ તર્કબદ્ધ નિયમોથી ચાલે છે, પણ એ નિયમો આપણી સહજ સમજને પડકારી શકે છે. સાપેક્ષવાદ, ક્વોન્ટમ મિકેનિક્સ જેવા સિદ્ધાંતો બતાવે છે કે વાસ્તવિકતા આપણી કલ્પના કરતાં પણ વધુ અજીબ છે. આ નિયમોને સમજવા અને એમને એક કરવા માટે પેલી સર્વસ્વના સિદ્ધાંતની શોધ કરવી એ માનવ બુદ્ધિની સૌથી મોટી અને ઉમદા ખોજ છે.
અને છેલ્લે એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ, જે આપણા સૌના જીવનમાં કામ લાગે.
સાર્વત્રિક આંતરદૃષ્ટિ એ છે કે બૌદ્ધિક નમ્રતા કેળવો અને પ્રશ્નો પૂછવાનું ક્યારેય બંધ ન કરો. આપણી જે માન્યતાઓ છે, ધારણાઓ છે, એના પર સવાલ ઉઠાવતા રહો નવા વિચારો માટે, ભલે એ આપણી સમજની વિરુદ્ધ લાગતા હોય. કાઉન્ટર ઇન્ટ્યુટિવ, એના માટે મન ખુલ્લું રાખો. અને સૌથી અગત્યનું, મૂળભૂત સમજ મેળવવાની જે પ્રક્રિયા છે, જાણવાની જે જિજ્ઞાસા છે, એને મહત્વ આપો. શા માટે વસ્તુઓ જીવી છે, તેવી છે, એ પૂછતા રહેવું એ જ જ્ઞાનનો સાચો માર્ગ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.